તારીખ 6/5/1996 શ્રી સમયસર ગાથા 248-252 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 245
સમયસર પરમાગો 248-49 ગાથાની ટીકા પ્રથમ તો જીવોને મરણ ખરેખર આયુકર્મના ક્ષયથી થાય છે. પોતાના આયુકર્મના ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વાયુકર્મના ક્ષયના અભાવમાં, અર્થાત પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો મરણ કરાવવું કે મરણ થવું અશક્ય છે. હવે જે કર્ણાનુયોગના આ સિદ્ધાંતને નથી જાણતા એને સમાધાન નથી થતું. કોઈ તંદુરસ્ત માણસનું મરણ થાય તો એને એમ થાય કે આમ કેમ થઈ ગયું, અને કોઈ ઘણા વર્ષથી બીમાર રહેતો હોય છતાં પણ એનું મૃત્યુ ન થતું હોય, ખાલી હાડપિંજર જેવી પરિસ્થિતિ હોય તો પણ વર્ષો સુધી જીવે, સમાધાન ન થાય આમ કેમ થશે. હૃષ્ટપુષ્ટ માણસ મરી જાય, બીમારમાં બીમાર માણસ મરે નહીં. લૌકિકમાં આયુષ્કર્મના કર્મ સિદ્ધાંતને લોકો જાણતા નહીં હોવાથી ત્યાં પછી એ ઈશ્વરાધીન વાત માનીને ઈશ્વર મારે છે ને ઈશ્વર જીવાડે છે એવી બધી અનેક પ્રકારની ઊંધી માન્યતા ચાલે છે. અકાળે મૃત્યુ થયું, કોઈનું અકાળે મૃત્યુ થતું નથી. આજે પૂજ્ય બહેનશ્રીનો સમાધિ દિવસ છે, 8-9 વર્ષ થઈ ગયા દુષ્કર્મ પૂરું થયા. એક વાર તો પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિમાં તબિયત એવી બગડી હતી, છતાં એમનું આયુષ હતું તો ગુરુદેવના આયુષ પછી 10 વર્ષ સુધી લંબ થયા. વચ્ચે પણ એક વખત એવી તબિયત ખરાબ થઈ, પણ આયુષ્કર્મ હોય ત્યાં સુધી દેહને આત્માનો વિયોગ થતો નથી. જ્યાં આયુષ્કર્મ પૂરું થયું દેહને આત્મા છૂટા પડી જાય. કોઈ પણ જીવ માટે, જ્ઞાની હો અજ્ઞાની હો, અરે તીર્થંકર હો તો પણ, કેવળ જ્ઞાન થયા પછી પણ આયુષ્કર્મ હોય ત્યાં સુધી અરિયંત અવસ્થા ચાલુ હોય. 14મું ગુણસ્થાન ન આવે, અનંત વીર્ય અનંત પુરુષાર્થ વર્તતો હોવા છતાં પણ 13માંથી 14મું ગુણસ્થાન ન આવે. એટલે 13મા ગુણસ્થાનના પુરુષાર્થમાં અને 14મા ગુણસ્થાનના પુરુષાર્થમાં કાંઈ ફેર નથી. જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય બધા સરખા જ છે બે ગુણસ્થાને, છતાં પણ પૂર્વકર્મને આધીન છે. વળી સ્વાયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી. સ્વાયુ કર્મ બીજાથી બીજાનું પણ લઈ શકાતું નથી, ઓછું કરી નાખે. કોઈ કોઈનું આયુષ ઓછું કરી દે અને જલ્દી મારી નાખે એવું પણ બની શકતું નથી. તેમ કોઈનું આયુષ કર્મ લંબાવી શકાતું નથી. કોઈ ડૉક્ટર આવીને સારી દવા દે અથવા વૈદ્ય સારો જાણકાર હોય તો એને બચાવી લે, નહીતર મરી જાત, એ વાતમાં કાંઈ માલ નથી. આયુષ હોય ત્યાં સુધી જીવે હર હાલતમાં. આયુષ પૂરું થાય તો બધાએ પડ્યા રહીએ, કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર એમાં કાંઈ ફેરફાર કરવા સમર્થ નથી. સ્વ આયુ કર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી. કારણ કે તે પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. બેનશ્રી હતા તો અનેક મુમુક્ષુઓને મૂંઝવણનો ઉકેલ, સમાધાનનો ઠેકાણો હતો. મૂંઝાતો હોય તો એને નાની પાસેથી માર્ગ મળે અને પ્રત્યક્ષ પરિણમન પણ જોવા મળે. નાનીની ઉપસ્થિતિમાં પ્રત્યક્ષ પરિણમન પણ જોવા મળે. સિંચાઈ લાગ્યા પછી એ પ્રસંગ અલભ્ય છે, એનો લાભ મળી શકે નહીં. એટલે એમની હૈયાતીનું, જ્ઞાનીઓના હૈયાતીનું બહુ મોટું મૂલ્ય છે. સાનિધ્યનું પણ બહુ મોટું મૂલ્ય છે. કારણ કે પોતાનું આયુષ્ય કર્મ પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. પોતાનું આયુષ્ય છે એ પોતાના ઉપભોગથી, એટલે પોતે ભોગવી લે ત્યારે જ પૂરું થાય. એ સિવાય કોઈ બીજી રીતે પૂરું થાય કે ઓછું થાય એ બની શકતું નથી. માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહીં, કોઈ કોઈને મારી શકે નહીં. હિંસા કરવાના પરિણામ કરે એ બીજી વાત છે, પણ તેથી કરી શકે એમ નથી. બે વાત જુદી જુદી છે. પરિણામ કરવા બીજી વાત છે, બહારમાં તે પ્રમાણે કાર્ય થવું તે બીજી જુદી જ વાત છે. તેથી હું પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે, એવો વ્યવસાય ધ્રુવપણે નિશ્ચિતપણે અજ્ઞાન છે, એવો અભિપ્રાય છે તે ચોક્કસપણે અજ્ઞાન છે કે હું બીજાને મારું ને બીજો મને મારે. એ કોઈ કોઈથી બની શકે નહીં. સ્વ આશ્રિત પરિણામ એ સ્વના અધિકારનો વિષય છે, પણ કોઈ પરના આશ્રિત પરિણામ, પરપદાર્થ આશ્રિત પરિણામ એ પોતાના અધિકારનો વિષય નથી જરા પણ. એ સ્વતંત્રપણે એ પરિણામો થાય છે. માટે કોઈને મારવાનો કે મને કોઈ મારે એવી માન્યતાવાળો જ્ઞાની છે કે અજ્ઞાની એ વાત વિચારવાની જરૂર રહેતી નથી. એ અજ્ઞાની જ છે. શું પરપદાર્થના કાર્યનો કરતા નિયમથી અજ્ઞાની છે એમ જેવું. પછી એ ધર્મના ક્ષેત્રમાં ગમે એવું ધર્મનું બિરુદ ધરાવતા હોય, મોટી મોટી આબરૂ હોય ને, અમારા ધર્મના મહાન આત્મા મહાત્મા છે, પણ જ્યાં પરદ્રવ્યના કર્તૃત્વને સ્વીકારે છે, વાત પૂરી થઈ ગઈ. ભાવાર્થ, જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. વસ્તુના સ્વરૂપ અનુસાર માન્યતા હોય તો તે યથાર્થ છે, પણ વસ્તુનું સ્વરૂપ કાંઈ હોય અને માન્યતા કાંઈ હોય તો એ તો ચોખ્ખું અજ્ઞાન થઈ ગયું. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પણ પોતાનું મરણ કરી શકાતું નથી. પહોંચ નથી, કોઈ કોઈની કોઈમાં પહોંચે જ નથી. છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. છતાં જીવ એવું માને સંસારમાં તો તે જીવનું અજ્ઞાન છે. આ કથન નિશ્ચય નહીંની પ્રધાનતાથી છે, વાસ્તવિક વસ્તુ સ્થિતિની પ્રધાનતાથી આ વાત કરી. પણ વ્યવહાર કોઈ છે એની અંદર દયાના અને નિર્દયતાના પરિણામ થાય છે. હિંસા કરે ત્યારે નિર્દયતાના પરિણામ થાય, અહિંસા પાડે ત્યારે દયાના પરિણામ થાય. એવો જે વ્યવહાર છે એ વ્યવહારના સ્થાનમાં સમજવો એમ કહે છે. એમાં એકાંત કરીને ક્યાંય વ્યવહારનો લોપ થવો જોઈએ નહીં. જયચંદજી દરેક ભાવાર્થમાં ખુલાસો નાખતા જાય છે. આચાર્ય ભગવાનની વાત વર્તમાન કાળના જીવોને ઉલટી ન પડે એવી કરુણા છે એમની પાછળ. ખુલાસો દેવામાં કરુણા છે, વાતને મોડી પાડવાનો વિચાર નથી. શું બે વાત જુદી છે? સ્પષ્ટીકરણથી વાતને મોડી પાડી દેવી એવો અભિપ્રાય નથી, અને એમાં એ સમજવા યોગ્ય પણ નથી. પણ કોઈ ઉલટું સમજીને પોતાનું અહિત ન કરે એવી કરુણા બુદ્ધિથી એમણે ઠીક ઠેકાણે ખુલાસા કર્યા છે. વ્યવહાર આ પ્રમાણે છે. પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદ્ય થાય તેને જન્મ મરણ કહેવામાં આવે છે. શું? પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદ્ય થાય તેને જન્મ મરણ કહેવામાં આવે છે. જીવ અને પૂતગળ બેના પરિણામ થયા ને. જીવ છૂટો પડી ગયો, શરીરના પરમાણુ વિખરાઈ ગયા રાખ વગેરે થઈને, માટી થઈને. તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એને જન્મ મરણ કહેવામાં. સંયોગ થાય ત્યારે જન્મ કહે છે, વિયોગ થાય ત્યારે મરણ કહે છે. ત્યાં જેના નિમિત્તથી મરણ એટલે પર્યાયનો વ્યય થાય તેના વિશે એમ કહેવામાં આવે છે કે આને આને માર્યો. કોઈના નિમિત્તે નિમિત્ત કેમ કીધું કે એનો અભિપ્રાય પણ એના ભાવ પણ એને મારવાનો હતો, અને અહીંયા આયુષ પૂરું થવાનો યોગ હતો. બે વાતનો મેળ ખાધો ત્યારે એ કાર્ય થયું, ત્યારે એના ઉપર આરોપ આવ્યો કે આને આને માર્યો. ખરેખર એને એને માર્યો નથી, પણ એના મારવાના પરિણામ જોઈને એમ કહેવામાં આવે કે આને આને માર્યો, એમ બોલવાનો વ્યવહાર છે. અને એ પરિણામનો અપરાધ એને લાગુ પડે છે. સામોજી મેળવે તો એનો આયુષ કર્મના ક્ષયથી મેળવ્યો, અને આયુ કર્મનો ક્ષય નો હતો ન પણ મરત, પણ અપરાધ તો પરિણામ કરવાથી થઈ ગયો. મરે કે ન મરે, અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. વ્યવહારનો સર્વથા નિષેધ છે એવી રીતે વાતને ન લઈ જવી, એવી રીતે ન ખેંચી લેવી. જેઓ નિશ્ચયને નથી જાણતા, વસ્તુ સ્વરૂપને નથી જાણતા, નિશ્ચયને નથી જાણતા એટલે કે વસ્તુ સ્વરૂપને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. એમને જ્ઞાન કરાવવા માટે આ વાત કરી છે. તે જાણ્યા પછી બંને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા, આગમ અને અધ્યાત્મનું અવિરોધપણું હોવું જોઈએ. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે, નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં છે. જો વ્યવહારને વ્યવહારના સ્થાનમાં સ્વીકારવામાં ન આવે તો નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં પણ ખરેખર રહેવાનો નથી, આ ભૂલ થશે. એટલા માટે બંનેનું અવિરોધપણું સમજવું. ફરી પૂછે છે કે મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું, તે તો જાણ્યું. મરણ કોઈને મારવાનો ભાવ થયો એ અધ્યવસાય છે, અજ્ઞાન છે એ તો ઠીક. મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે? જીવન અધ્યવસાય છે તદ વિપક્ષ છે કા વાર્તા, ઇતિ છે એની શું કથા છે એ તો કયો. ચાલો આપણે કોઈને મારવા તો નથી, જૈન સંપ્રદાયમાં આવ્યા એટલે આપણે હિંસાના પરિણામ તો વર્જ્ય છે, પણ બચાવવા તો ખરા કે નહીં એ વાત તો કરો. શું મારવાનો અધ્યવસાય ન કરીએ પણ બચાવવાનો અધ્યવસાય કરીએ તો વાંધો નહીં ને? અથવા અહિંસા પાળવી એને ધર્મ પોકારી પોકારીને કે છે? ધર્મના નેતાઓ, ધર્મની પ્રરૂપણા કરનારાઓ, અહિંસા પરમો ધર્મનો જોર જોરથી બુલંદ અવાજે પોકાર કરે છે, એમાં સાચું શું છે? મારી ન શકાય પણ બચાવી તો શકાય કે ન બચાવી શકાય? તો કે એ પણ મૂંઢ અને અજ્ઞાની છે એમ કહેશે આ ગાથામાં 250 ગાથામાં. જો મરણદી જીવેમી ય જીવીમી ય પરેહી સત્યહી તો મૂઢો નાણી નાણી તો દું વિવરી દો
માન તો વિવાણે પર જીવ દિવાય ગુજને ગુંદ છે
ગાથાર્થ. જે જીવ એમ માને છે કે હું પરજીવોને જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે, બીજાને જીવાડવાના પરિણામ એ ખાસ કરીને સંપ્રદાયની ક્રિયામાં એની ઘણી મુખ્યતા છે. સંપ્રદાયની ક્રિયાઓમાં એની ઘણી મુખ્યતા છે અને એની પાછળ અણસમજણને કારણે મિથ્યાત્વની તીવ્રતાથી જાય છે. હવે તકલીફ ક્યાં પડે કે અમારે દયા ન પાડવી? દયા પાડતા અમને મિથ્યાત્વ થાય? દયા પાળવાના પરિણામ ચારિત્ર મોહના છે અને માન્યતા કરવી એ દર્શન મોહના પરિણામ છે. બેને એક ક્યાં કરે? તો ચારિત્ર મોહના પરિણામ ભૂમિકા અનુસાર થવાના, પણ માન્યતાનો દોષ સૌથી મોટો છે, એને તો પહેલેથી સુધારવો જોઈએ. ચોથો ગુણ સ્થાન આવે નહીતર મોક્ષ માર્ગની શરૂઆત ન થાય. આમ છે, પણ ચારિત્ર મોહ અને દર્શન મોહની વહેંચણીની ખબર ન હોય, જુદા જુદા પરિણામ છે અને બંનેનું શું સ્થાન છે એ જો ખબર ન હોય તો આ ગાથા વાંચીને એને તકલીફ થાય કે હું બીજાને બચાવું એ અધર્મ તમે કયો, એ વાત મને કોઈ રીતે ગળે ઉતરે નહીં. તમારે કહેવું હોય તો કયો, અમે તો બીજા જીવોને બચાવવાના બચાવવાના ને બચાવવાના. નાનામાં નાના જીવને બચાવવાનો અમારો ભાવ છે. ભાવ છે એની કોઈ ના નથી, પણ બચાવી શકે છો આ સવાલ છે. બચાવવાના કર્તૃત્વમાં આત્માના સ્વભાવનું ખૂન થવાનું છે. બીજાને જીવાડવાના કર્તૃત્વ ભાવમાં, અધ્યવસાયના ભાવમાં જીવ પોતાની હિંસા કરે છે એનું શું? પોતાના પોતાનું ખૂન કરે એનું શું? આ વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય આવે એવું નથી. સંપ્રદાયમાં મૂળમાં, સંપ્રદાયમાં આ વાત નથી, આ તો જૈનના મૂળિયામાં આ વાત છે. સંપ્રદાયમાં તો બચાવો બચાવો બસ એક વાત ચાલી છે. સ્વદયા વગર પોતાનું ખૂન કરે નિર્દય થઈને, અને પરની દયા હું પાળું ને પરને હું બચાવું. શું કહે છે કે જે જીવ એમ માને છે કે હું પરને જીવાડું છું અને પર જીવો મને જીવાડે છે, ગાથાર્થ, તે મૂંડ મોહી છે, તે મોહ પામેલા છે, મૂંડ છે, પોતાને નુકસાન કરે છે, અજ્ઞાની છે. અને આનાથી વિપરીત અર્થાત આવું જે નથી માનતો, આનાથી ઉલટું માને છે, તે જ્ઞાની છે કે પરને બચાવી શકાય નહીં અને મને પણ કોઈ બચાવી શકે નહીં. તો પછી પરને બચાવવાના પરિણામ કરવા કે ન કરવા, પછી પ્રશ્ન આવે, ભાઈ તારી ભૂમિકામાં એ પરિણામ તને આવ્યા વિના રહેશે નહીં. પણ એ વખતે જ્ઞાનને હાજર રાખજે. જ્યારે બીજાને બચાવવાના પરિણામ આવે ત્યારે પણ જ્ઞાનને હાજર રાખજે કે હું બચાવી શકતો નથી, મારો ભાવ જરૂર છે પણ હું બચાવી શકું છું એ વાત ખરેખર મારી સમજણ અને માન્યતામાં ન હોવી જોઈએ. કહેતા હતા કોઈ વૃદ્ધ માણસ હતા ત્યાં સંગઠ રહેતા હતા, વાત બેસે નહીં આવી બધી સ્થાનકવાસી મૂળમાં, એટલે અહિંસાની વાતની મુખ્યતા સંપ્રદાયમાં વિશેષ છે ત્યાં, કેમ કે ત્યાં ધર્મના નામે અમુક આરંભ સમારંભ નથી થતા. સમયસર ઊંચાઈ જ નહીં, સમયસાર ઊંચાઈ જ નહીં, દયાનો લોપ થઈ જશે. સમયસર વાંચશો તો દયાનો લોપ થઈ જશે, માટે સમયસાર નો મન ઠીક. રહેતા ઘણું ત્યાં રહેતા હતા પણ અંદરથી બેસે નહીં, શું થાય, સ્વતંત્ર હોય, બીજું તો બોલી શકે નહીં, બહારમાં તો ત્યાં કાંઈ ચાલે નહીં, તો અંદર અંદર એવું તો ફૂટે. સમયસારથી દયા ઉડી જાય છે, દયા જ ઉડી જાય છે. ને દયા મૂળ ધર્મ છે, જૈન ધર્મમાં દયા મૂળ ધર્મ છે. એમાં મિથ્યાત્વ રિયે એ મૂળ ધર્મ ક્યાંથી હોય, અને મિથ્યાત્વનો અભાવ કરવા માટે વાત કરે એ જ સત્ય વાત છે. પણ એનો છળ ન પકડાય, ન દયાનો છળ પકડાય કે ન મારી શકતો નથી, જીવાડી શકતો નથી, એનો છળ ન પકડાય, છળ ન પકડાય, એટલી વાત ચોક્કસ છે. ટીકા. પરજીવોને હું જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે, એવો અધ્યવસાય પણ ધ્રુવપણે અજ્ઞાન છે. મારવામાં જે શબ્દ લીધા હતા એ જીવાડવામાં લીધા આચાર્ય દેવે, ધ્રુવમ અજ્ઞાનમ. પર જીવઈ જીવીએ ચો અહમિતિ અધ્યવસાયો ધ્રુવમ અજ્ઞાનમ, એ ધ્રુવ અજ્ઞાન છે. ત્રણેય કાળે, ભૂતકાળમાં પણ કોઈ એવો અધ્યવસાય કર્યો હોય તો તે અજ્ઞાન ભાવે કર્યો છે, ધ્રુવનો અર્થ એમ છે. વર્તમાનમાં કોઈ કરે તો પણ તે અજ્ઞાન ભાવ છે, અને ભવિષ્યમાં કોઈ કરશે તો તે અજ્ઞાની હશે તો કરશે એમ. આનાથી વિપરીત માને, આનાથી આવું જે નથી માનતો, આનાથી ઊંટું માને તે અજ્ઞાની છે, તે જ્ઞાની છે. ઉલટું માને તે માને છે તે જ્ઞાની છે. એટલે કે હું મારી શકતો નથી, જીવાડી શકતો નથી એમ માને તે જ્ઞાની છે. એમ બોલે તે એમ નહીં, એમ માને તે પાછો. નહીં તો વળી બોલવામાં કહે છે અમે તો એમ જ કહીએ છીએ ને, એમ નહીં. એમ પરિણમન માન્યતાનું હોવું જોઈએ. પછી ભલે કે હું મેં એને બચાવ્યો, શ્રદ્ધા સવળી કરીને વ્યવહારની ભાષા બોલવાનો અપરાધ નથી, માન્યતાનો અપરાધ છે. બોલવાની બોલવાનો અપરાધ નથી. જે અધ્યવસાય છે તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે. જ્યાં અજ્ઞાન હોય ત્યાં મિથ્યાત્વ હોય, અને જ્યાં સમ્યક જ્ઞાન હોય ત્યાં સમ્યક દર્શન હોય. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે, અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. આમ છે, બધો આધાર અધ્યવસાય ઉપર છે. જ્ઞાની અજ્ઞાનીપણાનો આધાર અધ્યવસાય ઉપર છે. પર જીવના મરવા જીવવા સાથે ખરેખર સંબંધ નથી. મારવાના પરિણામ જરૂર અશુભ છે, બચાવવાનાને જીવાડવાના પરિણામ અવશ્ય ચોક્કસપણે શુભ પરિણામ છે, એની ના નથી. અને તે ભૂમિકા અનુસાર શુભ પરિણામ હોવા ઘટે છે, એની પણ ના નથી. પરંતુ માન્યતા તો વસ્તુના સ્વરૂપ અનુસાર હોવી જોઈએ. એમાં ફેરફાર થાય એટલે અજ્ઞાન અને મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ અને જીવ ચાર ગતિના કારણને દ્રઢ કરે છે. ધર્મના નામે પણ ચાર ગતિના કારણને દ્રઢ કરી જાય છે. પર જીવને બચાવવાના બહાને પણ પોતાના મિથ્યાત્વને દ્રઢ કરી જાય છે. જીવ ક્યાં ક્યાં ધર્મ કરવાના બહાને મિથ્યાત્વ કરે છે એ વાત સમજવા જેવી છે. એ પહેલાં સમજવા જેવી છે, કેમ કે નુકસાન તો સૌથી પહેલાં બંધ કરવું જોઈએ. ભાવાર્થ, પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું એમ માનવું તે અજ્ઞાન છે. એ તો પરની દશા પોતે કરે છે એ વાત ચોખ્ખી થઈ ગઈ. બીજાની પર્યાયને, બીજાની અવસ્થાને પોતે કરે છે એ વાત ચોખ્ખી થઈ ગઈ. એ વસ્તુના સ્વરૂપમાં છે નહીં. જેને એ અજ્ઞાન છે તે મિથ્યા દ્રષ્ટિ છે, અને જેને એ અજ્ઞાન નથી તે સમ્યક દ્રષ્ટિ છે. આ સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિના વિષયમાં આ ચોખ્ખી વાત છે. હવે પૂછે છે કે આ જીવનો અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે, તેનો ઉત્તર કહે છે કે આપણે એમ કહ્યું કે અજ્ઞાનને મિથ્યાત્વ છે, તો અમને દયા પાડવાના ભાવ થાય, એમાં અમને અજ્ઞાનનો મિથ્યાત્વનો દોષ લાગે, આવડી કઈ રીતે લાગી જાય છે એ તો સમજાવો. અત્યાર સુધી તો આમને આમ ગાડા હાંકા, જે રીતે હિંસા થાય તે રીતે હિંસા ન થાય એવી બધી વ્યવસ્થા અમે કરી, અને એ બધી વ્યવસ્થા અમે પાળી અને હજી ચુસ્તપણે પાળીએ છીએ. તમે કહો છો કે અજ્ઞાનને મિથ્યાત્વ છે, આ કઈ જાતની વાત છે? છે ભાઈ, એમ પણ છે. માન્યતાને તું ન સમજ તો માન્યતા શું છે એ નક્કી કર, પહેલાં એ નક્કી કર, પછી પાળવા ન પાળવાની વાત પછી જગ્યાએ છે, પણ પહેલાં માન્યતા શું છે એ તો નક્કી કર. બસો ને 51 ગાથા. આવું દયેણ જીવદી જીવો એવમ ભણંતી સુવર્ણું, આવું ચ ન દેશી પુદુમમ કહમ તય જીવિદમ કદમ તેશી.
આયુ હૃદયેન
આવુદેણ જીવદી જીવો એવમ ભણંતે સબન્નો આવું ચ ન દિંતુ તું કહમ તું ને દે ઇતુ તે જીવિદમ કલમ તે હિ ગાથાર્થ. જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે. આ તો ભગવાનની વાણીથી વાતની સાક્ષી નાખી છે. દિવ્ય ધ્વનિમાં આ વાત આવી છે બહુ સ્પષ્ટ કે જીવ આયુ કર્મનો ઉદય હોય ત્યાં સુધી જીવતો રહે. ત્યાં સંયોગ આયુ કર્મનો ઉદય હોય ત્યાં સુધી એ નિશ્ચિત થઈ જાય છે. જીવ પોતાનું આયુષ ભોગવવાનું શરૂ કરે તે પહેલાંથી એનો આયુષ્યનો કાળ એટલે સ્થિતિ આયુષ્યની સ્થિતિ એ નિશ્ચિત થઈ જાય છે. અને ઉદય આવ્યા પછી શરૂ થઈ ગયા પછી આયુ ભોગવવાનું ચાલુ થયું આયુષ્ય ત્યારથી એમાં એક સમયની વધ કે ઘટ થાય એને કોઈ અકસ્માત થાય ને કોઈને વહેલું મરણ થાય એવું કદી બને નહીં એવું ન બને. અને કોઈને કોઈ બચાવીને કોઈક સાધનથી કોઈ કારણથી કોઈ પ્રયત્નથી કોઈને કોઈ બચાવીને એક સેકન્ડ પણ આયુષ વધારી દે એમ બનતું નથી. એટલે કહ્યું ને કે ચક્રવર્તીની સંપત્તિ કરતાં મનુષ્યાયુનો એક સમય પણ અધિક મૂલ્યવાન છે. કેમ? શા માટે? કે ચક્રવર્તી પોતાની બધી સંપત્તિ આપી દે ને એમ કે મને એક સમય વધારે જીવવા દો તો જીવી ન શકે. તમારે થોડું કામ કરવું બાકી છે. એમાંથી એમ ફલિત થાય છે કે આ જે મનુષ્યાયુ છે એ પૂરું થાય એ પહેલાં જીવે પોતાને આત્મકલ્યાણનો માર્ગ પકડી લેવો જોઈએ. એ માર્ગ પકડી લે તો જ્યાં જશે ત્યાં બીજા ભવાંતરે એ માર્ગનું અનુસંધાન કરવા પામશે. નહીંતર અહીંયા કર્યું કર્યું એ કાંઈ યાદ આવશે નહીં ને કાંઈ રહેશે નહીં ને ક્યાં જ ગયો એનો પત્તો લાગશે એમ થઈ જશે. એમાંથી ફલિત એમ થાય છે કે એક સમય પણ જો વધારી શકાતું નથી કોઈને બચાવી શકાતું નથી તો જ્યાં સુધી મનુષ્યાયુ જીવ ભોગવે છે ત્યાં સુધીમાં એણે પોતાનું હિત સાધી લેવા માટે જરા પણ પ્રમાદમાં રહેવું જોઈએ નહીં. પ્રમાદ એટલે શું? શિથિલતા. પ્રમાદનો અર્થ શું થાય છે? શિથિલતા. શિથિલતામાં ન રહેવું. સમય બહુ કિંમતી જાય છે એમ સમજીને ચાલતા સમયનો વર્તમાન સમયનો સદુપયોગ કરવો અને એવો સદુપયોગ કરવાનો અભિપ્રાય એ પાત્રતાનું એક સુલક્ષણ છે. જીવને ધર્મ પામવાની પાત્રતાનું એ સારું એવું લક્ષણ છે. એ જીવ અવશ્ય પામે. 105 ક્રમમાં લીધું છે. પાત્રતાના 10 લક્ષણો લખ્યા છે ને ઉપયોગથી એક પળ પણ ભરનાર, એટલે પળે પળની સાવધાની છે જેને, પોતાના આત્મકલ્યાણ માટે પળે પળની સાવધાની છે, તો એવી સાવધાની આવે ત્યારે પાત્રતા ગણવા યોગ્ય છે અને ત્યાં ધર્મ એ પામવા યોગ્ય છે એમ લેવું. ગાથાર્થ ફરીથી, જીવ આયુષ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે. બધા સર્વજ્ઞ દેવો એમ કહે છે, બહુ વચનમાં આપ્યું છે ને સર્વજ્ઞાહા. સમણનું મૂળમાં માગધીમાં સમણનું શબ્દ છે, એનું સંસ્કૃત છે સર્વજ્ઞાહા. તું પરજીવોને આયુ કર્મ તો દેતો નથી, કોઈનું આયુ તારે વધારવું હોય, બચાવવું હોય, મેં બચાવ્યો એમ તું કહેશ ને તો તેને આયુષ આપ્યું. એનું આયુષ ખૂટી ગયું હતું અને તેમાં એને નવું આયુષ આપ્યું અને જીવ તો રાખ્યો કે બચાવ્યો એમ થયું છે, તને ખબર નથી એના આયુષની. તો પછી મેં બચાવ્યો એ વાત લાવ્યો ક્યાંથી? વળી કોઈ એમ કહે કે હું બચાવી શકતો નથી એવી વાત જે કરી છે ને એ તો અભિમાન ન થાય એટલે કરી છે, બાકી બચાવી શકાય છે ને બરાબર જીવોને બચાવવા જોઈએ એમ માનનાર અહંભાવને ટાળશે કેવી રીતે? એ અહંભાવ નહીં ટળે, તેમ માત્ર અહંભાવ ટાળવા માટે યુક્તિ કરી છે એમ પણ નથી, માન ગાળવા માટે એમ કે માન ન ચડે એટલા માટે એ વાત કરી છે એમ નથી. વસ્તુનું સ્વરૂપ એવું છે અને વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર પરિણમન કરે તો માન ચડે નહીં, એ તો આપોઆપ જ ન ચડે, કોઈ પ્રયત્ન કરવાની જરૂર હતી નથી. હું કરી શકતો નથી પછી મારે એનો અહંભાવ કરવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે? તો તું પરજીવોને આયુ કર્મ તો દેતો નથી, તો હે ભાઈ જો કેવું સંબોધન કર્યું છે. કયા તેષામ જીવિતમ પ્રથમ કૃતમ, તો હે ભાઈ તે જીવોને જીવતા રાખ્યા એ કઈ રીતે કર્યું? તે બચાવ્યા તો કઈ રીતે બચાવ્યા? એ તો કે આયુષ કર્મ તો તું આપી શકતો નથી એક પણ જીવને, એમ કે હજારો જીવોને બચાવ્યા. કેવા? અસંખ્ય જીવોને બચાવ્યા, હજારો જીવોને બચાવ્યા. એ દયાનું ફળ તો અમને મળશે કે નહીં મળે? પણ એમ પાછું લઈ જાય ક્યાં કે એ દયાના ફળમાં પછી અમારો સંસાર તો નાશ પામશે કે નહીં પામે? કે ભાઈ ગ્રહિત મિથ્યાત્મા આવ્યો, દ્રઢ કર્યું, સંસાર વધશે ઘટવાનો તો પ્રશ્ન છે. બીજી ગાથાનો અર્થ, જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે. પોતાનો જીવ પણ આયુ કર્મના ઉદયથી દેહ સાથે સંયોગ ધરાવે છે, એનું નામ જીવન આપણે કહીએ છીએ. આયુષ કર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞ દેવો કહે છે. પર જીવો તને આયુ કર્મ તો દેતા નથી, બીજાએ તને આયુષ કર્મ આપ્યું એવું ક્યારે બન્યું? બની શકે ખરો? એ તો બની ન શકે. તો એ ભાઈ તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું? તને કેવી રીતે જીવતો રાખ્યો? મરતો તો ન તને જીવતો રાખ્યો, એ કેવી રીતે બન્યું? અરે ભાઈ એવા એવા ડાક્ટર છે મરતાને બચાવી લે છે, સાચી વાત છે. એ બધી વાતો સમજણ વગરની છે, ક્યાંય સમજણ એમાં નથી. માં બચાવવાનું જે વાત છે, દયા પાડવાની વાત છે, એ સંપ્રદાયમાં બહુ મોટી થયેલી છે. એટલી મોટી થયેલી છે કે આ વાત કોઈ સાંભળવા ઊભું રહીએ નહીં, એવી મોટી થયેલી વાત છે. એ મોટી એટલે જાડી થઈ ગઈ છે એમ કે હું રૂઢી પકડી લીધી. એ વાતે રૂઢી પકડી લીધી, જે વાતની રૂઢી પકડાઈ જાય એમાં તમે ફેરફાર કરવા જાઓ એટલે મોટું ઘર્ષણ થાય. એક ટ્રેડિશન થઈ જાય ને એને બદલી નથી શકાતી. પછી મેં હા બુદ્ધિપૂર્વક માન્યું માટે, અનાદિનો અબુદ્ધિપૂર્વકની જે માન્યતા છે એ તો અગ્રહિત છે જ. અનાદિની જે અગ્રહિતની માન્યતા છે એ તો ચાલુ જ છે દરેક જીવને. પણ અહીંયા પોતે વિચારીને મનુષ્ય ગતિની અંદર ગ્રહિતને ઊભું કરે છે. બીજી ત્રણ ગતિમાં એ પ્રકાર સીધો નથી. શું અહીંયા તો સીધો પ્રકાર છે, કેમ કે કોઈને કોઈ સંપ્રદાયમાં માને છે અને સંપ્રદાયની ક્રિયામાં આવી જાય છે, જાણે અજાણે સંપ્રદાય બુદ્ધિમાં આવી જાય છે. ટીકા પ્રથમ તો જીવોને જીવિત ખરેખર પોતાના આયુષ્કર્મના ઉદયથી છે. શું કોઈ પણ જીવને એ દેહનો સંયોગ છે એ આયુકર્મના ઉદયથી છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવવું અથવા જીવિત રાખવું કે જીવિત થવું તે અશક્ય છે. આ નિયમતમાં તો બધા ગપ્પા આવે એને અમર કરી દીધો ને એને એને જીવ તો બચાવ્યો અને એના ખોયામાં પ્રાણ નાખી દીધા ને અથવા ફરીને બેઠો કર્યો ને એ વાત કોઈ રીતે સાચી નથી. પ્રસંગ બની ગયેલો, ગુરુદેવ વ્યાખ્યાનમાં એ દ્રષ્ટાંત લેતા હતા. પૂનમચંદભાઈ કામાણી છે એ ગુજરી ગયા. કામાણી કુટુંબ અમરેલીના કામાણી હતા, બહુ શ્રીમંત માણસ. અને એના ડાયરેક્ટરોની મિટિંગ હેન્ડલ કરતાં કરતાં મિટિંગમાં છાતીમાં દુખવા આવ્યું, હાર્ટ એટેક આવ્યો ને મિનિટની અંદર પ્રાણ છૂટી ગયા. એના પત્ની હતા એ દક્ષિણમાં અત્યારે સત્ય સાંઈ બાબા છે મોટા વાળવાળા, એના અનુયાયી ભક્ત ખાસ ત્યાં સમર્પણ કરે. સમર્પણ કરે એટલે પૈસા બૈસા ઘણા આપી આવે. બાપા પણ સ્વાભાવિક છે એને પણ ભક્ત સારા લાગે, એટલે એને એમ થયું કે આ તો ભગવાન છે, સાંઈ બાબા તો ભગવાન છે અને એટલા ચમત્કારિક છે, ચમત્કારો ઘણા પ્રસિદ્ધ એમના છે. હમણાં તો બધી ઘણી આ તો ઉલટી સુલટી પણ બહાર આવે છે, પણ એ જમાનામાં એટલું બધું નહીં હોય. બાબા આપણે કહીએ તો જીવતા થઈ જાય, અને એના બદલામાં એ આપણે જે કહે છે એમ કરશું, પણ એકવાર આને જીવતા કરી દઈએ. ત્યાં ટેલિફોન વેલિફોનની બધી આશ્રમમાં વ્યવસ્થા છે એટલે એને સીધો કોલ જોડ્યો. એટલે આ બધા જે આ સ્ટેટસના માણસો એ કંઈ સીધો ટેલિફોન ન ઉપાડે, એના જે પર્સનલ આસિસ્ટન્ટ હોય એ જ વાત કરે. પછી એ બાબાને વાત કરે કે આમ ટેલિફોન આવ્યો છે એટલે એને વિચારવાનો વખત મળે. સીધો ટેલિફોન ઉપાડે તો વિચારવાનો વખત ન મળે, જવાબ દેવો પડે એ જ વખતે ફોનમાં. તો પેલા કહે કે હું પૂનમચંદ કામાણીના ધર્મપત્ની બોલું છું અને મારે બાબા સાથે સીધી વાત કરવી છે, માટે તમે ટેલિફોન એને આપી દો. એમ ટેલિફોન આપવાનો કાયદો નથી અમારે ત્યાં, તમારે જે વાત કરવી હોય એ મને કહો, હું એ બાબાને વાત પહોંચાડું, પછી બાબાને યોગ્ય લાગશે તો તમારી સાથે વાત કરશે. એમને એમ તમે કહો હું તમને વાત ન કરું ને એને સીધી વાત કરું તો એ અમારે ત્યાં કાયદો નથી. ગરજ હોય એટલે બીજો તો રસ્તો નહીં કાંઈ. પણ આમ વાત છે, હકીકત આમ બની છે કે મારા પતિ છે એ અચાનક જ ઉભરી ગયા છે, અને બાબા તો ભગવાન છે, ઈશ્વર છે, મહાન ચમત્કારી છે, એમને કોઈ પણ ભોગે જીવતા કરવાના છે, એટલે મારે બાબા સાથે વાત કરવાની છે. કંઈ વાંધો નહીં, હું વાત કરું છું, પછી એમને યોગ લાગશે તો વાત કરશે. અને એમ થયું કે હું વાત નહીં કરું તો વાત તો બગડશે, ભક્ત છે નારાજ થઈ જશે. વાત કરી એટલે આ તો લાગી જ પડ્યા કે નહીં, તમે ભગવાન છો ને તમે જીવતા કરી જ શકો ને, તમારે કરવા જ પડશે, હું બીજું કાંઈ સાંભળવાની નથી. એ તો વેગમાં હોય શું બોલે, આમાં સમજી ગયા કે આને કાંઈ હું એની વિચાર વિરુદ્ધ કાંઈ વાત કરશો તો ઉલટાની વાત બગડી જશે. એમ કરું, હું તમને થોડી વાર પછી, તમે આ ટાઈમે મને ફરીને ફોન કરજો. પોતે ન કરે સામાન્ય, કે તમે મને ફલાણા આટલા કલાક પછી ફરીને ફોન કરજો. અને એને ખબર નહીં કે આવી રીતે એકદમ ચોંટી પડશે, એટલે ફરી એને વિચારવાનો વખત માગી લીધો. એટલું તો બુદ્ધિ હોય ને, એટલા સ્ટેટસે પહોંચાવે એને, ફરીને ટાઈમ માગી લીધો. તમે બે ચાર કલાક પછી, પાંચ કલાક પછી, બે ચાર પાંચ કલાકમાં ક્યાંય મળતા ને થાય નહીં, અને ફરીને ફોન કરજો, હું તમારી સાથે વાત કરીશ. તો ફરીને ફોન કર્યો, બોલો કે દેખો મેને ઉસકો અમારે પાસ બુલા લીયા હૈ, ઠીક પૂનમચંદભાઈ કો અમને અમારે પાસ બુલા લીએ, આપકો કોઈ ફિકર ચિંતા કરને કી જરૂરત નહીં હૈ, ઉનકે વહાં જરૂરત નહીં હૈ, અભી ઉનકો હમારે પાસ જરૂરત હૈ તો હમને બુલા લીયા હૈ, આપ ઉસકો ડેડ બોડી કો જલા દો, ઉસકા અંતિમ ક્રિયા કર દો, ફિર આપ સબ વહાં કા વિધિ સબ વ્યવહાર નિપટા કે ફિર ઇધર આ જાના. એ તો દુઃખનું અસર દાડા, દુઃખનું અસર દાડા, દિવસો તો નીકળી જશે એટલે આ વેગ બધો ઠંડો પડી જશે, પછી એને સમજાવવું છે, સમજાવી દેશું. પણ હવે અત્યારે તો આફતને બલા ટળી નાખી દીધું. અંતિમ સંસ્કાર કરીને કે આજને દિવસને કાલની ઘડીને જે થવાનું તે થઈ ગયું, કોઈ જીવતા ફીવતા થવાની વાત રહેતી નથી, એવું બધું ચાલે છે દુનિયામાં. નથિંગ પણ એટલું મોટું કારણ. શું કહે છે ફરીથી, પ્રથમ તો એટલે મૂળમાં વાત એમ છે કે જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવવું થવું અશક્ય છે. આપણે પાણી ગળીને પીએ, ગરણાની અંદર જે જીવો આવી જાય એને આપણે બચાવ્યા એમ માનીએ, એમાં કેટલા જીવન કેટલા મેળ્યા એ આપણને ખબર નથી. પાછા એને પાણીમાં નાખી દો, પાણીના જીવ છે માટે બચી જાય, તો ત્યાંય મરવાના નથી, એનું આયુષ પૂરું થયા છતાંય નહીં મરે એમ છે, એમ નથી. કોઈને બચાવી શકાતા નથી, પણ એનો અર્થ એમ નથી કે પાણી ગયા વગર પીવું, કે ભલે મરે તો એના આયુ કર્મના ક્ષયથી મરે છે. પોતાના પરિણામ કઠોર હોય તો બીજાના મરણ અને સુખ દુઃખના વિષયમાં પોતાના પરિણામ કઠોર હોય તો પોતાને પરિણામની શુદ્ધતા આવવામાં વાર લાગે, પરિણામની શુદ્ધતા આવવામાં વાર લાગે, મલિનતા વધારે રહી, અશુદ્ધિ તીવ્ર થાય. અને જો પોતાના પરિણામ કોમળ હોય તો પોતાને શુદ્ધિમાં આગળ વધવામાં એટલી તકલીફ ન રહે, એટલા માટે એ વાત પરિણામ કોમળ હોવા એ જરૂરી છે. પણ એ કોમળ પરિણામ કરવા જતાં એવી માન્યતા કરે તો પાછો ધર્મ પામવામાં મોટો અવરોધ ઉભો થાય, મિથ્યાત્ને અજ્ઞાન ગ્રહિત થાય તે. એટલે બે રીતે સંભાળવું જોઈએ, નિશ્ચયને પણ સંભાળવો જોઈએ અને વ્યવહારને વ્યવહારના સ્થાનમાં પણ સંભાળવો જોઈએ. જો કે જે નિશ્ચયને યથાર્થ સંભાળે એને વ્યવહારના સ્થાનમાં યથાયોગ્ય વ્યવહારના પરિણામ જ થાય અને બીજી રીતના થાય નહીં. કેમ કે જે નિશ્ચય ધર્મને પામે એના પરિણામ એટલા કઠોર ન હોય કે ભલે બીજા મરી જાય અમારે કાંઈ લેવા દેવા નથી, એવા એના પરિણામ હોઈ શકે. વળી પોતાનું આયુષ્ય કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. શું કહે છે કે વળી પોતાનું આયુષ્ય કર્મ છે એ પણ બીજાથી બીજાને દઈ શકાતું નથી. આવે છે ને ઇતિહાસમાં, બાબરે પ્રાર્થના કરી ખુદાને, એ ખુદા મારો હુમાયુ માંદો પીડ્યો છે, તો મારું આયુષ તું એને દઈ દે, હવે હું તો વ્રત થયો છું, થોડો વહેલો મરી જઈશ તો મને કાંઈ બહુ વાંધો નથી, પણ એ મારો દીકરો જુવાન છે એને તું આયુષ આપ, તો એ બરાબર હિન્દુસ્તાનનું રાજ ચલાવે પાછું દિલ્હીના તખ્ત ઉપર બેસીને. અને હુમાયુ હાજો થઈ ગયો, અલ્લાહે એની બંદગી સાંભળી અને હુમાયુ સાજો થઈ ગયો. એ બધું વાત અન્ય મતમાં ચાલે, જૈન દર્શનમાં એ વાત ચાલે એવું નથી. કેમ કે એ વસ્તુના સ્વરૂપમાં નથી. વળી પોતાનું આયુ કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે અને મેળવાય છે. આયુ બંધાણું એ પોતાના પરિણામથી, એમાં બીજાના પરિણામ સાથે કાંઈ સંબંધ નથી. લાગણી વધારે હોય કુટુંબમાં, આ ઓપરેશનમાં એમ કે ભાઈ બે કિડની હોય તો એક કિડની આપી દો, એમ આયુ અપાય કે ન અપાય? હે, ન આપી હોય તો મરી જાત, આપી એટલે બચી ગયો, માટે આયુષ આપ્યું કાંઈ કે નહીં? આપ્યા પછી પણ એના ટાઈમે મરી જાય, અને આપતા આપતા પણ મરી જાય, અને આપ્યા પછી તરત પણ મરી જાય. ડાક્ટર શું કે અમે આમ ભૂલ કરીને એટલે આમ થયું, અમારું ઓપરેશન તો બરાબર થયું હતું, ગેરંટેડ એ ઓપરેશન સક્સેસ થયું હતું, પણ પાછળથી તમે આ ભૂલ કરી એટલે આમ થયું, એમાં અમારો કાંઈ દોષ નથી. ભાઈ તમારો એ નથી ને એનો એ નથી, આયુષ કર્મ એનું પૂરું થઈ ગયું, એમાં કોઈનું કાંઈ ચાલે એવું નથી. કારણ કે પોતાનું આયુષ્ય કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે, માટે કોઈ પણ રીતે બીજો બીજાનો જીવિત કરી શકે નહીં. તેથી હું પરને જીવાડું છું અને પર મને જીવાડે છે, એવો અધ્યવસાય ધ્રુવપણે નિત્યપણે અજ્ઞાન છે. એ સંપ્રદાયમાં બીજાની રક્ષા અને અહિંસા કરવાની ગમે તેટલી વાત ચાલતી હોય તો પણ એવી માન્યતા હોય તો તે ઘોર અજ્ઞાન છે. એમ લેવું ઉપદેશ આપવો એ બીજી વાત છે અને માન્યતા હોવી એ બીજી વાત છે. અહીંયા માન્યતા પ્રધાન વાત ચાલે છે, આ શાસ્ત્રની અંદર માન્યતા પ્રધાન મુખ્ય વાત ચાલે છે. તું માને છો શું? તું બીજાની રક્ષા કરવાનો હિંસા પાળવાનો ભાવ કરે છો, ઠીક છે, પણ એમાં માને છે શું? એ કે પહેલાં પહેલી માન્યતાનો સુધાર હોવો જરૂરી છે. માન્યતાના સુધારને ગૌણ કરે અને દયા પાળવાની વાત કે અહિંસા કર્મ પાળવાની વાત મુખ્ય કરે એ વાત. એટલે અહીંયા ધ્રુવ જરા જોરથી કહે છે કે એ વાત ધ્રુવપણે અજ્ઞાન છે. અજ્ઞાન છે એમની પણ ધ્રુવપણે અજ્ઞાન છે. ભાવાર્થ પૂર્વે મરણના અધ્યવસાય વિશે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું. આગળની જે ગાથાઓમાં, બે ગાથાઓમાં મરણના અધ્યવસાયની વાત કરી હતી એ સ્પષ્ટીકરણ અહીંયા જીવાડવાના અધ્યવસાયમાં લઈ લેવા. એમાં એમાં કાંઈ ફેર છે? ચાહે મારવાનો અધ્યવસાય હોય કે ચાહે જીવાડવાનો અધ્યવસાય હોય, માન્યતાનો દોષ બંનેમાં એક સરખો છે. માન્યતાનો દોષ બંનેમાં એક જ સરખો છે, ઓછો વધતો નથી, એક સરખો છે. મિત્ર કોઈ દયા પાડે ને એનું મિથ્યાત ઓછું હોય, અને હિંસા કરે એનું મિથ્યાત બળવાનું હોય, એમ છે નહીં. ઉલટી માન્યતા બંનેની સરખી છે. અભિપ્રાય એક સરખો થઈ ગયો, પરના કર્તૃત્વનો અભિપ્રાય એક સરખો થઈ ગયો. અભિપ્રાયનો દોષ માન્યતાનો દોષ સાથે રહે છે, એટલે એ અપરાધ એક સરખો થયો. એટલે મિથ્યાત્નું ફળ તો બંનેને સરખું આવવાનું, ધીરે જ ગતિમાં જવાનું. એ 252 પૂરી થઈ. શું કીધું? એમાં મિથ્યાત મંદ પડે, એમાં શું કાર્ય થયું, એવા પરિણામથી અને એવા વિચારથી શું કાર્ય થયું કે જીવનું મિથ્યાત મંદ પડ્યું. જો એમ માને કે હું બચાવું છું તો એનું મિથ્યાત્વ તીવ્ર થાય, દયા પાળતા પાળતા પણ એનું મિથ્યાત્વ તીવ્ર થાય. પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સમજે તો એનું મિથ્યાત મંદ પડે, ને મિથ્યાત મંદ પડે તો એ સમ્યક્ત્વની સમીપ જઈને સમ્યક્ત્વ પામવાનો અધિકારી થાય. એટલે એટલો ફેર પડે છે, એટલો લાભ ગણવાનો છે ત્યાં. શું એ ગુરુદેવ કહેતા હતા? કોઈ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે આપ સમયસાર વારંવાર વાંચો છો અને સમયસારમાંથી નિશ્ચયનો ઉપદેશ ઘણો કરો છો, પણ કેટલાક પછી આમાંથી ભૂલ કરે છે, સ્વછંદ કરે છે, ફલાણું આમ થાય છે તેમ થાય છે, એ ઠીક, પણ હવે સમજીત પામતા નથી એનું શું? આપ ઉપદેશ આપો છો સમજીત પામવાનો, લ્યો કે આ મિથ્યાત્વ કહેવાય, એ મિથ્યાત્વને ટાળવું જોઈએ, શું? પણ સમજીત પામતા નથી. જે પ્રશ્ન તમે કર્યો ને, સમજીત ન પામે તો પછી લાભ શું આ વાતથી? આવા વ્યાખ્યાન કરવાથી, આવો ઉપદેશ આપવાથી શું લાભ? લોકો પ્રશ્ન તો કરે કે ન કરે? જુઓ, સ્થૂળ દ્રષ્ટિથી અને બાહ્ય દ્રષ્ટિથી તમે લોકોના શુભાશુભ પરિણામને જુઓ છો. જો કે અહીંયા એવું નથી કે અમે શુભ કર, અહીંયા કોઈ કરતા જ નથી એવું નથી. અહીંયા પણ પૂજા ભક્તિ થાય છે, અહીંયા પણ દયાદાન થાય છે, અહીંયા પણ લોકો જાત્રા કરે છે, પણ અમે એનું કિંમત નથી આપતા. અમે માન્યતાના પ્રશ્નને અહીંયા મુખ્ય કર્યો છે. એવા જે શુભભાવો થાય તો એનું કોઈ એટલું મોક્ષ માર્ગમાં મૂલ્ય નથી. એટલે શુભાશુભને અમે ગૌણ જરૂર કરાવીએ છીએ, પણ એની સાથે બીજું શું કામ છે? શું કામ થાય છે કે જીવને શ્રદ્ધા જ્ઞાનમાં સુધાર થાય છે કે નહીં, એ તમે કેમ ગણતા નથી? શ્રદ્ધા જ્ઞાનના સુધારને તમે કેમ ગણતા નથી? એનું શું? એ લાભ થયો એ વાત કેમ તમે વિચારી શકતા નથી કે એનું મિથ્યાત્વ પાતળું પડે છે તો કાલે ઉઠીને એ સમ્યક સંકેત પામવા માટે યોગ્ય થઈ જશે? બાકી મિથ્યા દ્રઢ કર્યું હશે દયા પાડવાના માને, ધર્મી થઈને, ધર્મી માનીને, તો એ સંકેત નહીં પામે, સમ્યક દર્શન નહીં પામે. એટલે શ્રદ્ધા જ્ઞાનના સુધારને તો તમે જેમ ફેરફાર થયો છે એ તો તમે સમજો કે સાચું સમજતો થયો, અને માન્યતામાં ભલે સુધાર નથી થયો પણ ઊંધી માન્યતાનું જોર તો ઘટ્યું કે ન ઘટ્યું, એ સુધાર તો થયો કે ન થયો એમ કેવું છે? એ રીતે વિચારવું જોઈએ. લોકો શુભાશુભને મુખ્ય ગણીને એને એની જ ગણતરી કરે છે. શ્રદ્ધા જ્ઞાનમાં શું તમે ફાયદો કર્યો કે નુકસાન કર્યું એ તો વિચારતાય નથી. જે વિચારવું જોઈએ એ વિચારતા નથી ને બીજું વિચારે છે એમ કેવું છે? એટલે એ પહેલાં વિચારવું જોઈએ. જ્ઞાનીઓના ઉપદેશનો મુખ્ય આશય એ છે કે સંસારમાં જે જીવો અજ્ઞાનને મિથ્યાત્વમાં પડ્યા છે તેના અજ્ઞાનને મિથ્યાત્વને ઢીલા પાડી દે, ગાળી નાખે, તો કાલે કરીને તે સમ્યક્ત્વ પામવાના અધિકારી થઈને સમ્યક્ત્વને પામે અને મોક્ષ માર્ગે ચડે. બાકી તો શુભાશુભ કરતાં કરતાં આનંદ કાળ ગયો છે, મોક્ષ માર્ગ હાથમાં આવવાનો નથી. નવમી ગ્રેવક સુધી જાય શુભ કરી કરીને, મોક્ષ માર્ગ હાથમાં ન આવે એમ વાત છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીના ઉપદેશમાં પણ એ મોટો ફરક છે. એ દર્શન મોહને મારવાની બધી વાત કરશે, ત્યારે બીજા લોકો ચારિત્ર મોહને મારવાની વાત કરશે. ક્રોધ ન કરવો, શું કહે છે? ક્રોધ ન કરવો. એ વિચારવા જેવું એક દાખલો આપો કે એક માણસની ક્રોધવાળી પ્રકૃતિ છે અને એનો ક્રોધ ઘણો છે, એટલે ગમે ત્યારે ગમે તેની સાથે ક્રોધને લઈને ઘર્ષણમાં આવી જાય, તકરારમાં આવી જાય, ઝઘડો થઈ જાય, બનવા જોઈ છે. અને એક માણસ શાંત પ્રકૃતિનો છે. બીજો સમજવા જેવી વાત છે હજરા. બીજો એક માણસ શાંત પ્રકૃતિનો છે. કોઈ એને સતાવે ને તો એ તો સહન કરી લે પણ ઝઘડો ન કરે, નુકસાન કરે તો નુકસાન ખમી લે, તકરાર માનવા જાય, કાંઈ નહીં, જે આપણા ભાગમાં તો થઈ ગયું, કાંઈ આપણે બાજવું નથી, કાંઈ ઝઘડવું નથી. હવે જે ક્રોધ પ્રકૃતિવાળો છે એ જ્ઞાનીના ઉપદેશને સાંભળતા એમ વિચારે છે કે હું પરદ્રવ્યનો કરતા હરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું બિલકુલ ન કરી શકે એ વાત મને જડવે સલાગ બેસે છે. અને ઓલો જે શાંત પ્રકૃતિવાળો છે એ પરના તીવ્ર કર્તૃત્વમાં હોય છે, હોય એવો છે માની લ્યો, કે નહીં હું બીજાને બચાવું છું, હું અહિંસા પાળું છું, જરૂર એની હું બીજાને ઘણા જીવોને મેં બચાવ્યા અત્યાર સુધીમાં, ઘણા જીવોનું મેં ભલું કરી દીધું, શું બુરું કરવામાં માનતો નથી, ભલું કરવામાં જ માને છે. હવે કયો કે બેમાંથી કોની યોગ્યતા સારી, ક્રોધી છે એની કે શાંત છે એની? કે જેનું મિથ્યાત્વ ગણ્યું છે એની યોગ્યતા સારી છે, ભલે એ ક્રોધી દેખાતો હોય તો પણ, અને ઓલો શાંત દેખાતો હોય પણ એ મિથ્યાત્વની પકડ છોડશે નહીં અને ધર્મ જલ્દી પામશે નહીં, પામશે તો જે ઓલો પામશે, આ નહીં પામે. પણ ઓલો ક્રોધી છે ને એ દેખાય જ આવે, આ હારો નહીં, ઓલો હારો, આ નહીં હારો, ઓલો હારો,